જીવનનો કાયાકલ્પ ગાયત્રી મંત્રથી આત્મિક કાયાકલ્પ થઈ જાય છે. આ મહામંત્ર ઉપાસનાનો આરંભ કરતાની સાથે જ સાધકને એવું પ્રતીત થાય છે કે મારા આંતરિક ક્ષેત્રમાં એક નવી હિલચાલ શરૂ થઈ છે. સત્વગુણની તત્વોની અભિવૃત્તિ થવાથી દુર્ગુણો, કુવિચારો, દુસ્વભાવ વગેરે ઘટવા માંડે છે અને સંયમ, નમ્રતા, પવિત્રતા, ઉત્સાહ, સ્ફૂર્તિ, મધુરતા, ઈમાનદારી, સત્યનિષ્ઠતા, ઉદારતા, પ્રેમ, સંતોષ, શાંતિ, સેવાભાવ આદિ સદગુણોનું પ્રમાણ દિન પ્રતિદિન વધતું જાય છે. પરિણામે લોકો એના સ્વભાવ અને આચરણથી સંતુષ્ટ થઈને બદલામાં પ્રશંસા, કૃતજ્ઞતા, શ્રદ્ધા અને સન્માનના ભાવ રાખે છે અને વખતો વખત તેને સહાય પણ કરે છે. આ ઉપરાંત આ સદગુણો પોતે એટલા માટે મધુર હોય છે કે જેના હૃદયમાં એમનો નિવાસ થાય ત્યાં આત્મસંતોષનું પરમ શાંતિદાયક શીતલ ઝરણું સદા વહેતું થાય છે. ગાયત્રી સાધકના મન ક્ષેત્રમાં અસાધારણ પરિવર્તન થઈ જાય છે. વિવેક, દીર્ઘ દ્રષ્ટિ, તત્વજ્ઞાન અને ઋતંભરા બુદ્ધિની અભિવૃત્તિ થઈ જવાને લીધે અનેક અજ્ઞાનજન્ય દુઃખોનું નિવારણ થઈ જાય છે. પ્રારબ્ધવશ અનિવાર્ય કર્મફલને લીધે કષ્ટસાધ્ય પરિસ્થિતિઓ પ્રત્યેકના જીવનમાં આવતી રહે છે. હાનિ, શોક, વિયોગ, આપત્તિ, રોગ, આક્રમણ, વિરોધ આદિની વિભિન્ન પરિસ્થિતિઓમાં જ્યાં સાધારણ મનોભૂમિના લોકોને મૃત્યુતુલ્ય કષ્ટ થાય છે ત્યાં આત્મબળ સંપન્ન સાધક તેના વિવેક, જ્ઞાન, વૈરાગ્ય, સાહસ, આશા, ધૈર્ય, સંતોષ, સંયમ અને ઈશ્વર વિશ્વાસના આધારોએ બધી મુશ્કેલીઓને તરી જાય છે. ખરાબ અથવા સાધારણ પરિસ્થિતિમાં પણ તે આનંદનો માર્ગ શોધી કાઢે છે અને મસ્તી તેમજ પ્રસન્નતામાં જીવન વ્યતીત કરે છે. જગતમાં સૌથી મોટો લાભ આત્મબળ ગાયત્રી સાધકને પ્રાપ્ત થાય છે. એ ઉપરાંત બીજા પણ અનેક સાંસારિક લાભો થયા જોવામાં આવે છે. બીમારી, કમજોરી, ગૃહકલેશ, મનોમાલિન્ય, કોર્ટ કચેરીઓ, દાંપત્ય સુખનો અભાવ, મગજની નિર્બળતા, ચિત્તની અસ્થિરતા, સંતાન સંબંધી દુઃખ, કન્યાના વિવાહની ચિંતા, ખરાબ ભવિષ્યની આશંકા, પરીક્ષામાં ઉત્તીર્ણ ન થવાનો ભય, ખરાબ આદતોનું બંધન વગેરે મુશ્કેલીઓમાં સપડાયેલા અનેક લોકોએ ગાયત્રી માતાની આરાધના કરીને એ બધામાંથી મુક્તિ મેળવેલી છે. આનું કારણ એ છે કે દરેક મુશ્કેલીની પાછળ તેમના મૂળમાં આપણી જ ત્રુટિઓ, અયોગ્યતાઓ અને દોષો અવશ્ય હોય છે જ. સત્વગુણની વૃદ્ધિની સાથે આપણા આહાર, વિહાર, વિચાર, દિનચર્યા, દ્રષ્ટિકોણ, સ્વભાવ અને કાર્યક્ષમતામાં પરિવર્તન થાય છે અને એ પરિવર્તન જ આપત્તિઓના નિવારણનો અને સુખ શાંતિની સ્થાપનાનો રાજમાર્ગ બની જાય છે. કેટલીક વાર આપણી ઈચ્છાઓ, તૃષ્ણાઓ, લાલસાઓ, કામનાઓ એવી હોય છે કે તે આપણી યોગ્યતા અને પરિસ્થિતિઓ સાથે મેળ ખાતી નથી. મગજ શુદ્ધ થયાથી બુદ્ધિમાન માણસ એ માટે મૃગ તૃષ્ણાઓનો ત્યાગ કરીને અકારણ દુઃખી થવામાંથી અને ભ્રમજારમાંથી મુક્ત થાય છે. અવશ્ય ભાવિ ન ટાળનારા પ્રારબ્ધને ભોગવવાનું જ્યારે સામે આવે છે ત્યારે સાધારણ વ્યક્તિ મોટી ચીસ પાડી ઉઠે છે, પરંતુ ગાયત્રી સાધનાથી તેનું આત્મબળ અને સાહસ એટલું વધી જાય છે કે તે એને હસતા હસતા સહન કરે છે. કોઈ વિશેષ આપત્તિના નિવારણ માટે આ કોઈ આવશ્યકતાની પ્રાપ્તિને માટે પણ ગાયત્રીની સાધના કરવામાં આવે છે. મોટે ભાગે એનું પરિણામ ભારે આશાજનક હોય છે. જ્યાં ચારે બાજુ નિરાશ, અસફળતા, આશંકા અને ભયનો અંધકાર જ છવાયો હોય, ત્યાં વેદ માતાની કૃપાથી દૈવી પ્રકાશ ઉત્પન્ન થયો હોય અને નિરાશા આશામાં પલટાઈ ગઈ હોય એવું જોવામાં આવે છે. મોટા કઠણ કાર્યો પણ સહેલા સટ થઈ ગયેલા અમે અમારી આંખોએ જોયેલા હોવાથી અમારો એવો અતૂટ વિશ્વાસ થઈ ગયો છે કે કદી પણ કોઈની ગાયત્રી સાધના નિષ્ફળ જતી નથી. ગાયત્રી સાધના આત્મબળ વધારવાનો આધ્યાત્મિક વ્યાયામ છે. એકાદ કુસ્તીમાં જીતવા માટે અને નામના મેળવવા માટે કેટલાક લોકો પહેલવાની અને વ્યાયામી પ્રેક્ટિસ કરે છે. જે કદાચ કોઈ અભ્યાસી એકાદ કુસ્તીમાં હારી જાય તો એમ ન માની લેવું જોઈએ કે એનો પ્રયત્ન નિષ્ફળ ગયો છે. એ બહાને એનું શરીર તો મજબૂત થઈ જશે ને, તે જીવનમાં અનેક વખત કામ આવશે. નિરોગીતા, સૌંદર્ય, દીર્ઘ જીવન, કઠોર પરિશ્રમ કરવાની લાયકાત, દાંપત્ય સુખ, સુસંતતિ, વધારે આવક, શત્રુઓથી નિર્ભયતા આદિ કેટલાક લાભો એવા છે કે જે કુસ્તીમાં કોઈને પછાડવા કરતાં ઓછા મહત્વની નથી. સાધનાથી ભલે કોઈ વિશેષ પ્રયોજન પ્રારબ્ધવશાત પૂરું ન પણ થાય તો પણ કોઈને કોઈ પ્રકારે સાધનાના પરિશ્રમ કરતાં વધારે લાભ અવશ્ય મળે છે જ. આત્મા પોતે અનેક રિદ્ધિ સિદ્ધિનું કેન્દ્ર છે. જે શક્તિઓ પરમાત્મામાં છે તે જ એનો અમર યુવરાજ જેવા આત્મામાં છે. પરંતુ જેમ રાખ છવાવાથી અંગાર મંદ થાય છે તેમ આંતરિક મલિનતાને લીધે આત્મા તેજ કુંઠિત થઈ જાય છે. ગાયત્રીની સાધનાથી મલિનતાનો એ પડદો દૂર થઈ જાય છે અને રાખ ઉડાડી નાખવાથી જેવી રીતે દેવતા પ્રજ્વલિત સ્વરૂપમાં નજરે પડવા લાગે છે તેવી જ રીતે સાધનાથી આત્મા પણ પોતાની રિદ્ધિ સિદ્ધિ સાથે જ બાહ્ય તેજથી પ્રગટ થાય છે. યોગીઓને જે લાભ અનેક કઠણ તપસ્યાને અંતે પ્રાપ્ત થાય છે તે લાભ ગાયત્રીના ઉપાસકને અલ્પ પ્રયાસથી પ્રાપ્ત થાય છે. ગાયત્રી ઉપાસનાનો આવો પ્રભાવ આ યુગમાં પણ સમયે સમયે અનુભવવામાં આવે છે. છેલ્લા 50-એક વર્ષો દરમિયાન હજારો માણસો આ ઉપાસનાને કારણે આશ્ચર્યજનક સફળતાઓ મેળવી ચૂક્યા છે અને પોતાના જીવનને એમણે ખૂબ ઉચ્ચ અને સાર્વજનિક રીતે કલ્યાણકારક તથા પરોપકારી બનાવ્યું છે. એમની એ ઉપાસનાની સફળતાને લીધે અનેકોએ પ્રેરણા પણ પ્રાપ્ત કરી છે. ગાયત્રી સાધનામાં આત્મ ઉન્નતિનો ઉચ્ચ ગુણ એટલો બધો છે કે તેનાથી કલ્યાણ અને જીવન સુધાર સિવાય અન્ય કોઈ અનિષ્ટની શક્યતા જ નથી. પ્રાચીન કાળમાં મહર્ષિઓએ મોટી મોટી તપસ્યાઓ અને યોગ સાધના કરીને અણીમાં મહિમા આદિ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. એમની ચમત્કારિક શક્તિઓના વર્ણનોથી આપણા ઇતિહાસ પુરાણો ભરેલા પડ્યા છે. તે તપસ્યા અને યોગ સાધના ગાયત્રીના આધારે જ કરવામાં આવતી હતી. આજે પણ અનેક એવા મહાત્માઓ જીવે છે જેમની પાસે દૈવી શક્તિ અને સિદ્ધિઓનો ભંડાર છે. એમનું કહેવું છે કે ગાયત્રીથી ચડ્યા તો એવો યોગ માર્ગમાં સુગમતાપૂર્વક સફળતા મેળવવાનો બીજો કોઈ રસ્તો નથી. સિદ્ધ પુરુષો ઉપરાંત સૂર્યવંશી અને ચંદ્રવંશી, સાહુ ચક્રવર્તી રાજાઓ પણ ગાયત્રીના ઉપાસક હતા. બ્રાહ્મણ લોકો ગાયત્રીની બ્રહ્મશક્તિના બળે જગદગુરુ બન્યા હતા અને ક્ષત્રિયો ગાયત્રીના ભંગ તેજથી ચક્રવર્તી શાસકો બન્યા હતા. આ સનાતન સત્ય આજે પણ એટલું જ સત્ય છે. ગાયત્રી માતાનો શ્રદ્ધાપૂર્વક આશ્રય લેનાર મનુષ્ય કદી પણ નિરાશ થતો નથી. સ્ત્રીઓનો ગાયત્રી ઉપાસનાનો અધિકાર ભારતવર્ષમાં પહેલેથી જ સ્ત્રીનું યોગ્ય માન કહ્યું છે અને પુરુષના કરતાં વધારે પવિત્ર માનવામાં આવી છે. સ્ત્રીઓને મોટે ભાગે દેવીના સંબોધનથી સંબોધિત કરવામાં આવે છે. તેમના નામની પાછળ દેવી લગાડવામાં આવે છે, જેમ કે શાંતિ દેવી, ગંગા દેવી, દયા દેવી વગેરે. જેમ પુરુષો BA શાસ્ત્રી, સાહિત્ય રત્ન આદિ પરીક્ષાઓ ઉત્તીર્ણ કરીને પોતાના નામ પાછળ એ પદવી લખે છે, તેવી જ રીતે કન્યાઓ પોતાના જન્મજાત ઈશ્વરના આપેલા દેવી ગુણો, દેવી વિચારો અને દિવ્ય વિશેષતાઓને લીધે અલંકૃત થાય છે. દેવતાઓ અને મહાપુરુષોની સાથે એમની અર્ધાંગિનીઓના નામ પણ જોડવામાં આવે છે. સીતારામ, રાધેશ્યામ, ગૌરીશંકર, લક્ષ્મીનારાયણ, ઉમા મહેશ, માયા બ્રહ્મા, સાવિત્રી, સત્યવાન આદિ નામોમાં નારીનું પહેલું અને નરનું બીજું સ્થાન છે. પવિત્રતા, દયા, કરુણા, સેવા, સહાનુભૂતિ, સ્નેહ, વાત્સલ્ય, ભક્તિભાવના આદિ ગુણોમાં નારીને નરના કરતાં બધા વિચારકોએ વધારે ચડિયાતી માની છે. આમ ધાર્મિક, આધ્યાત્મિક અને ઈશ્વર પ્રાપ્તિ સંબંધી કાર્યોમાં નારીનું બદલે સ્વાગત કરવામાં આવ્યું છે અને તેની મહાનતાને અનુકૂળ તેની પ્રતિષ્ઠા પણ કરાઈ છે. વેદો પર દ્રષ્ટિપાત કરવાથી સ્પષ્ટ થઈ જાય છે કે વેદોના મંત્ર દ્રષ્ટા જેમ અનેક ઋષિ મુનિઓ છે તેમ અનેક ઋષિકાઓ પણ છે. ઈશ્વરીય જ્ઞાન વેદ મહાન આત્મવાળી વ્યક્તિઓ પર પ્રગટ થયું હતું અને તેમણે એ મંત્રને પ્રકટ કર્યા હતા. આ રીતે જેમના ઉપર વેદ પ્રકટ થયેલ તે મંત્ર દ્રષ્ટાઓને ઋષિ કહેવામાં આવે છે. ઋષિ કેવળ પુરુષ જ થયા નથી, પરંતુ સ્ત્રીઓ પણ થઈ છે. ઈશ્વરે પુરુષોની જેમ સ્ત્રીઓના અંતઃકરણમાં પણ એ પ્રકારનું વેદ જ્ઞાન પ્રકાશિત કર્યું છે, કેમ કે પ્રભુને મન તો બંને જ સંતાન સરખા છે. મહાન, દયાળુ, ન્યાયી અને નિષ્પક્ષ પ્રભુ નર અને નારી વચ્ચે ભેદ કેમ જ રાખે? ઋગ્વેદના 10મા અને 10મા અધ્યાયના 75ના બધા મંત્રોની ઋષિકાઓ સૂર્યા, સાવિત્રી છે. શબ્દનો અર્થ નિરુક્તમમાં આ પ્રકારે કરવામાં આવ્યો છે, ઋષિ દર્શનાત સ્તુમાન દદર્શેતી. ઋષિએ મંત્ર દ્રષ્ટારહ અર્થાત ઋષિઓ મંત્રોના દ્રષ્ટા છે. એમના રહસ્યોને સમજીને પ્રચાર કરનારો ઋષિ કહેવાય છે. ઋગ્વેદ ઋષિકોની સૂચિ બ્રહ્મદેવતાના 24મા અધ્યાયમાં આ મુજબ છે. ગોષા, ગાંધા, વિશ્વવારા, અપાલો, નિષન્નિત, બ્રહ્મજાયા, જહુજારનામ, અગત્ય, યસ્ય, સ્વસાદિતિ, ઇન્દ્રાણી, ચેન્દ્રમાતા ચ શર્મા, રોમ સોવર્ષી, લોપામુદ્રા ચ નગશ્ચ યમી, નારી ચ શાશ્વતી, ક્ષીલક્ષ્મી, સાર્પરાગ્ની, વાકશ્રદ્ધા, મેઘા ચ દક્ષિણા, રાત્રિ સૂર્યાચ સાવિત્રી બ્રહ્મા વાદિન્ય ઈ રીતા અર્થાત ઘોષા ગાંધા વિશ્વનારા અપાલા ઉપનિષદ જહુ અદિતિ ઇન્દ્રિયાણી શર્મા રોમશા ઉર્વશી લોપમુદ્રા યમી સાસ્વતી સૂર્યા સાવિત્રી આદિ બ્રહ્મવાદિનીઓ છે. એવા અનેક પ્રમાણો મળે છે જેનાથી સ્પષ્ટ થાય છે કે સ્ત્રીઓ પણ પુરુષોની માફક યજ્ઞો કરતી અને કરાવતી હતી. તેઓ યજ્ઞ વિદ્યા અને બ્રહ્મ વિદ્યામાં પારંગત હતી. કેટલીક નારીઓ તો આ સંબંધમાં પોતાના પિતાને તેમજ પતિને માર્ગદર્શન આપતી હતી. તૈતિરીય બ્રાહ્મણમાં સોમ દ્વારા સીતા સાવિત્રી ઋષિકાને ત્રણ વેદ આપ્યાનું વર્ણન વિસ્તારપૂર્વક આવે છે. તમ તયો વેદા અન્ય સુજયંત અથહિ સીતા સાવિત્રી સોમ રાજા ચક્રમે તસ્યા ઉ હ ત્રિન વેદાન પ્રદદો. તૈતરીય ઉપનિષદ. આ મંત્રમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે સોમે સીતા સાવિત્રીને પણ વેદ આપ્યા. મનુની પુત્રી ઈડાનું વર્ણન કરતી વખતે તૈતરીય માં એને યજ્ઞાન કાશીની કહેવામાં આવે છે. યજ્ઞાન કાશીસનો અર્થ સાયણચાર્યે યજ્ઞ તત્વ પ્રકાશન સમર્થા કર્યો છે. ઈડાએ પોતાના પિતાને યજ્ઞ સંબંધી સલાહ આપતા કહ્યું, સાબ્ર વિટીડા મનુમ તથા વામ તવાંગિની માધાશ્યામી યથા પ્રજ્યા પશુમી મિથુન જનિષ્યસે પ્રત્ય સીમમ લોકે સ્થાસ્યસી અમી સુવર્ગ લોકમ જેષ્યસિતિ. ઈડાએ મનુને કહ્યું, તમારા અગ્નિનું એવું સાવધાન કરીશ જેથી તમને પશુ ભોગ પ્રતિષ્ઠા અને સ્વર્ગ પ્રાપ્ત થાય. પ્રાચીન સમયમાં ગૃહસ્થાશ્રમી સ્ત્રીઓ હતી અને બ્રહ્મપરાયણ સ્ત્રીઓ પણ હતી. એ બંને પોતપોતાના કાર્યક્ષેત્રમાં કાર્ય કરતી હતી, ગૃહસ્થાશ્રમનું સંચાલન કરતી હતી. તેઓને સધો વધુ કહેતા અને જે વેદ અધ્યયન બ્રહ્મ ઉપાસના આદિ પારમાર્થિક કાર્યોમાં પ્રવૃત્ત રહેતી હતી તેમને બ્રહ્મવાદિની કહેતા. બ્રહ્મવાદિની અને સગોવધુના કાર્યો તો અલગ અલગ હતા, પણ એમનો મૌલિક ધર્માધિકારોમાં કંઈ અંતર ન હતું. જુઓ, ત્રિવિદ્યા સ્ત્રીઓ બ્રહ્મવાદિન્ય સગો વશચ તત્ર બ્રહ્મવાદિની નામુષ્યનામ અગ્નિનંદનમ વેદ અધ્યયન સ્વગૃહે ભિક્ષાચર્યાચ સગો વધુના તુપ સ્થિતે વિવાહ કાલે વિદુપનયનમ કુત્વા વિવાહ કાર્યે. હરિત ધર્મસૂત્રમાં બ્રહ્મવાદિની અને સગોવધુ એ બે પ્રકારની સ્ત્રીઓ હોય છે. એમાંથી બ્રહ્મવાદિની યજ્ઞોપવિત અગ્નિહોત્ર વેદ અધ્યયન તથા પોતાના ઘરમાં ભિક્ષા તૈયાર કરે છે. સગોવધુઓને યજ્ઞોપવિત આવશ્યક છે, તે વિવાહના સમયે આપવામાં આવે છે. સતપદ બ્રાહ્મણમાં યાજ્ઞવલક્ય ઋષિની ધર્મપત્ની મૈત્રેયીને બ્રહ્મવાદિની કહેવામાં આવી છે. તયોઃ મૈત્રેયી બ્રહ્મવાદિની બભૂવઃ અર્થાત મૈત્રેયી બ્રહ્મવાદિની હતી. બ્રહ્મવાદિનીનો અર્થ બૃહદારણ્યક ઉપનિષદનું ભાષ્ય કરતી વખતે શ્રી શંકરાચાર્યજીએ બ્રહ્મવાદન શિલા એવો કર્યો છે. બ્રહ્માનો અર્થ છે વેદ, બ્રહ્મા વાદન શિલા એટલે વેદ પર પ્રવચન કરનારી. જો બ્રહ્માનો અર્થ ઈશ્વર એવો કરવામાં આવે તો પણ વેદ જ્ઞાન વગર બ્રહ્મા પ્રાપ્તિ થઈ શકતી નથી. તેથી વેદને જાણનારો જ બ્રહ્માને જાણી શકે છે. જુઓ, ના વેદ વિનમનુતે તમ બૃહંતમ, એ જ વેદાનું વચને બ્રાહ્મણ વિવિદશ્યંતિ યજ્ઞેન તપસા અનાશકેન બૃહદ્રાણ્યક. જે રીતે પુરુષ બ્રહ્મચારી રહીને તપ, સ્વાધ્યાય અને યોગ દ્વારા બ્રહ્માને પ્રાપ્ત કરતા હતા, તે જ પ્રકારે સ્ત્રીઓ બ્રહ્મચારીની રહીને નિર્વાહ અને પરમાર્થ પ્રાપ્ત કરતી હતી. જૂના વખતમાં અનેક સુપ્રસિદ્ધ બ્રહ્મચારિણીઓ થઈ ગઈ છે, જેમની પ્રતિભા અને વિદ્વત્તાની ચારે બાજુ કીર્તિ ફેલાઈ હતી. મહાભારતમાં એવી અનેક બ્રહ્મચારિણીઓનું વર્ણન આવે છે. ભારતરાજસ્ય દ્રુહિતા રૂપેણ પ્રતિમા ભવિહિ સત્વતી નામ વિભો કુમારી બ્રહ્મચારિણી. મહાભારત શલ્ય પર્વ. ભરતરાજને શ્રુતવતી નામની કન્યા હતી. તે બ્રહ્મચારિણી હતી. કુમારી સાથે જ બ્રહ્મચારિણી શબ્દ લગાડવાનું તાત્પર્ય એ છે કે તે અવિવાહિત અને વેદ અધ્યયન કરનારી હતી. અત્રેવ બ્રાહ્મિણી સિદ્ધ કૌમાર બ્રહ્મચારિણી યોગયુક્ત દિવમ માતા તપસિદ્ધા તપસ્વિની. યોગ સિદ્ધિને પ્રાપ્ત કરનારી, કુમાર અવસ્થામાંથી જ વેદ અધ્યયન કરનારી તપસ્વિની સિદ્ધ નામની બ્રાહ્મિણી મુક્તિને પ્રાપ્ત થઈ. બભુવઃ શ્રીમતી રાજન સાંડિલ્યસ્ય મહાત્મનઃ સુવા ધૃતવ્રતા સાધ્વી નિયતા બ્રહ્મચારિણી સાધુ તપ્ત્વા તપો ઘોરે દુષ્ટજરમ શ્રી જનેતઃ ગતા સ્વર્ગ મહાભાગા દેવ બ્રાહ્મણઃ પૂજિતા. મહાશલ્ય. મહાત્મા સાંડિલ્યની પુત્રી શ્રીમતી હતી. તેણે વ્રતો ધારણ કર્યા હતા. તે વેદ અધ્યયનમાં નિરંતર પ્રવૃત્ત રહેતી. અત્યંત કઠણ તપ કરીને તે દેવી બ્રાહ્મણોથી પૂજાઈ અને સ્વર્ગમાં ગઈ. અવસિદ્ધા શિવા નામ બ્રાહ્મણો વેદ પારગા અધિત્ય સકલાન વેદાન લેમેયસ ક્ષયમ. શિવા નામની બ્રાહ્મણી વેદમાં પારંગત હતી. તેણે બધા વેદોના અભ્યાસ કરીને મોક્ષ મેળવ્યો હતો. મહાભારતના શાંતિ પર્વના અધ્યાય 320માં સુલભા નામની બ્રહ્મવાદિની સંન્યાસીનું વર્ણન છે. તેણે રાજા જનકની સાથે શાસ્ત્રાર્થ કર્યો હતો. એ જ અધ્યાયમાં 82માં શ્લોકમાં સુલભાએ પોતાનો નિશ્ચય બતાવતા કહ્યું છે કે પ્રધાનો નામ રાજર્ષિ વ્યક્તતે શ્રોવ ભાગતઃ કુલે તસ્ય સમુત્પન્નામ સુલભામ નામ વિદ્રિમાસ સાહ તસ્મિન કુલે જાતા ભર્તર્ય સતી મત્રિધે વિનીતા મોક્ષ ધર્મેશુ ધરામ્યેકમ મુનિવ્રતમ. હું પવિત્ર ક્ષત્રિય કુલમાં ઉત્પન્ન થયેલી સુલભા છું. મને અનુરૂપ પતિ ન મળવાથી મેં ગુરુઓ પાસે શાસ્ત્ર ભણીને સંન્યાસ ગ્રહણ કર્યો છે. પાંડવ પત્ની દ્રૌપદીની વિદ્વતાનું વર્ણન કરતા આચાર્ય શ્રી આનંદતીર્થ માધ્વાચાર્યજીએ મહાભારત નિર્ણયમાં લખ્યું છે કે વેદાશ્ચ પ્યુત્તમ સ્ત્રીભી કૃષ્ણ દાભી વિહાર ખિલાહા, અર્થાત ઉત્તમ સ્ત્રીઓએ કૃષ્ણ દ્રૌપદી વગેરેની માફક વેદ ભણવો જોઈએ. તેભ્યો દદાર કન્યે દ્રૈ વયુનામ ધારિણી સ્વદા ઉભે તે બ્રહ્મવાદિન્યો જ્ઞાન વિજ્ઞાન પારગે. સ્વધાને બે પુત્રીઓ થઈ જેમના નામ વયુનો અને ધારિણી હતા. તે બંને જ્ઞાન અને વિજ્ઞાનમાં પૂર્ણ પારંગત અને બ્રહ્મવાદિની હતી. વિષ્ણુ પુરાણ તેમજ માર્કંડેય પુરાણ આ પરમાં જ આ જ પ્રકારે બ્રહ્મવાદિનીઓ વેદ બ્રહ્માનો ઉપદેશ કરનારીઓના વર્ણન છે. સતત મૂર્તિમંતશ્ચ વેદશ્ચત્વાર એવચ સંતિ યશ્યાશ્ચ જીવાગ્રે યાચ વેદવતી સ્મૃતા. એને ચારે વેદો કંઠસ્થ હતા તેથી તેને વેદવતી કહેતા. આ પ્રમાણે નૈષ્ઠિક બ્રહ્મચારીણી અને બ્રહ્મવાદીની સ્ત્રીઓ અગણિત હતી. એ ઉપરાંત ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ કરનારી કન્યાઓ દીર્ઘકાળ સુધી બ્રહ્મચારીણી રહીને વેદશાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી વિવાહ કરતી હતી. તેથી જ તેમના સંતાનો ઉજ્જવળ નક્ષત્રી જેવા યશસ્વી પુરુષાર્થી અને કીર્તિમાન થતા હતા. ધર્મગ્રંથોનો સ્પષ્ટ આદેશ છે કે કન્યાએ બ્રહ્મચારીણી રહ્યા પછી જ વિવાહ કરવો. બ્રહ્મચર્યેણ કન્યા યુવાન વિંદચ્ચે પતિમ અર્થવેદ, અર્થાત કન્યા બ્રહ્મચર્યનું અનુષ્ઠાન કરીને તે દ્વારા યોગ્ય પતિને પ્રાપ્ત કરે છે. કેવળ અવિવાહિત રહેવાને જ બ્રહ્મચર્ય નથી કહેવાતું. જે સંયમપૂર્વક વેદની પ્રાપ્તિમાં નિરત રહે છે તે બ્રહ્મચારી છે. જુઓ, સ્વરોતિ યદા વેદમ ચરે દદ્દ વેદ વ્રતાની ચ બ્રહ્મચારી ભવતાવદ ઉર્વવસ્નાતો ગૃહી ભવતી. અર્થાત પુરુષ જ્યારે વેદને અર્થ સહિત ભણે છે અને એને સ્વતો ગ્રહણ કરે છે ત્યારે બ્રહ્મચારી કહેવાય છે. ત્યાર પછી તે વિદ્વાન બનીને ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ કરે છે. અથર્વવેદ બ્રહ્મચારીણ બ્રહ્મા વેદ તદ્ધ્યાનાર્થ નાચર્યમ. વેદનો અર્થ બ્રહ્મચર્ય છે. આ સૂત્રના પરમ મંત્રની વ્યાખ્યા કરતા સાયણાચાર્યએ લખ્યું છે, બ્રહ્મર્ષિ વેદોત્ય કે અધ્યયે એતવ્યે વાચિરિતુ શીલસ્ય તથોક્તઃ. અર્થાત બ્રહ્મચારી તે છે કે જે વેદના અધ્યયનમાં વિશેષ રૂપે નિમગ્ન રહે છે. મહર્ષિ ગર્ગાચાર્યએ પ્રણવવાદમાં કહ્યું છે, બ્રહ્મચારીણ્યા ચ બ્રહ્મચારીચારીની બિહી સવિવાહ પ્રણશ્યો ભવતી. અર્થાત બ્રહ્મચારીઓનો વિવાહ બ્રહ્મચારીણીઓ સાથે થાય એ જ ઉચિત છે. કેમ કે જ્ઞાન અને વિદ્યા વગેરેની દ્રષ્ટિએ બંને સમાન હોય તો જ તે સંતુષ્ટ અને સુખી રહી શકે છે. મહાભારતમાં પણ આ વાતને પુષ્ટિ આપવામાં આવે છે, યયોરેવમ સમમ વિત્તમ યયોરેવમ સમમ સ્વરૂમ તયો મૈત્રી વિવાહશ્ચ નતુ પુષ્ટ વિપુષ્ટયા. જેમના સમૃદ્ધિ તથા જ્ઞાન સમાન છે તેમનામાં મિત્રતા અને વિવાહ ઉચિત છે, ન્યૂન અધિકમાં નહીં. ઋગ્વેદનું ભાષ્ય કરતા મહર્ષિ દયાનંદે લખ્યું છે, યા કન્યા યાવત ચિંતુ વિશતિ વસામાયુષ્તાવદ બ્રહ્મચર્યેણ જીતેન્દ્રિય તથા સંયોગ પાંગ વેદ વિદ્યા અધિયતે ताः मनुष्यजाति भूषिका भवन्ति। जे कन्याओं 14 वर्ष सुधी ब्रह्मचर्य पूर्वक सांगोपांग वेद विद्याओं भणे छे तेओ मनुष्य जातिने शोभित करे छे। ऋग्वेदना भाष्यमां महर्षिए लख्यू छे, ब्रह्मचारिणी प्रसिद्ध कीर्ति सत्पुरुषम सुशीलम शुभ गुण रूप समन्वितम प्रोतिमंतम पति ग्रहीतु मिच्छेत तथैव ब्रह्मचार्यपि स्वदृश्य सीमेव ब्रह्मचारिणी स्त्रियं ग्रहिणीयात। ब्रह्मचारिणी स्त्री कीर्तिमान सुशील सत्पुरुष गुणवान रूपवान अने प्रेमी स्वभावना पतिनी इच्छा करे तेज रीते ब्रह्मचारी पण पोताना समान ब्रह्मचारिणीनी वेद ने ईश्वरनी ज्ञाता स्त्रीने ग्रहण करे। ज्यारे विद्या अध्ययन करवानी कन्याओने पुरुषोना जेटली ज सगवड़ हती त्यारे आ देशनी नारीओ गार्गी अने मैत्रेयी जेवी विदुषी थती हती। याज्ञवाल्क्य जेवा ऋषिने एक स्त्रीए पराजित कर्या हता अने तेमणे चीडाईने धमकी आपता कह्युं हतुं के वधारे प्रश्न न पूछो नहीं तो तमारू अकल्याण थशे। आज रीते श्री शंकराचार्यने भारती देवी साथे शास्त्रार्थ करवो पड्यो हतो। ए भारती देवीए शंकराचार्य साथे एवो अद्भुत शास्त्रार्थ कर्यो हतो के मोटा मोटा विद्वानों पण अचंबो पाम्या हता। एमना प्रश्ननो उत्तर आपवा माटे शंकराचार्य निरुत्तर थईने एक मासनी मुदत मांगवी पड़ी हती। शंकर दिग्विजयमां भारती देवी विषे लख्यू छे, सर्वाणी शास्त्राणी षड वेदान काव्यादिकान वेति पर परच सर्वम तन्नास्ति नो वेति यादव बाला तस्माद् भृच्यत्रण पदम जनानाम। शंकर दिग्विजय, भारती देवी सर्वशास्त्र तथा अंगों सहित सर्व वेदों अने काव्योनी जानती हती। एनाथी वधे एवी श्रेष्ठ अने विद्वान स्त्री बीजी कोई न हती। आजे जेम स्त्रीओने शास्त्र अध्ययन करवानी मनाई करवामां आवे छे तेम ए समयमां एवो प्रतिबंध होय तो याज्ञवाल्क्य अने शंकराचार्य साथे टक्कर लेनारी स्त्रीओ केवी रीते थई होय। प्राचीन कालमां अध्ययननी नर नारीओने बधाने सरखी छूट हती। स्त्रीओने यज्ञनी ब्रह्म बनाव्याना અને આચાર્ય બનાવ્યાના પ્રમાણો મોજૂદ છે। ઋગ્વેદમાં નારીને સંબોધન કરીને કહેવામાં આવ્યું છે કે તું ઉત્તમ આચરણ દ્વારા બ્રહ્માનું પદ પ્રાપ્ત કરી શકે છે। અદ પશ્યશ્વ મો પરી સંતરા પાદકૌ હરહ માતે કશપલકૌ દ્રશન સ્ત્રી હિ બ્રહ્મ વિભુ વિથ। અર્થાત હે નારી, તું નીચું જોઈને ચાલ, નાહક આસપાસની વસ્તુઓ અને વ્યક્તિઓને જોયા ન કર, તારા પગને સાવધાની તથા સભ્યતાથી મૂક, વસ્ત્રો એ પ્રકારે પહેર કે જેથી લજ્જા સચવાય। આ રીતનું ઉચિત પાલન કરવાથી તું જરૂર બ્રહ્માની પદવી પામવા માટે યોગ્ય બનીશ। હવે એ જોવાનું છે કે બ્રહ્માનું પદ કેટલું ઊંચું છે અને તે કેવી યોગ્યતાવાળા માણસને પ્રાપ્ત થાય છે। બ્રહ્મવા ઋત્વિજા મિભસતકમ, અર્થાત બ્રહ્મા ઋત્વિજોની ત્રુટીઓને દૂર કરવા વાળો હોવાથી તે બધા પુરોહિતોથી ઊંચો છે। તસ્યાદો બ્રહ્મનિષ્ઠ સ્યાત તમ બ્રાહ્મણ કુર્વિત ગોપત ઉદ્રાદ, અર્થાત જે સર્વથી વધારે બ્રહ્મનિષ્ઠ પરમેશ્વર અને વેદનો જ્ઞાતા હોય તે બ્રહ્મ બનાવવો જોઈએ. અથ કેન બ્રહ્મત્વ ક્રિયતે ઇતિ ત્રયા વિદ્યતિ એન્તરે. જ્ઞાન, કર્મ, ઉપાસના એ ત્રણેય વિદ્યાઓના પ્રતિપાદક વેદોના પૂર્ણ જ્ઞાનથી જ મનુષ્ય બ્રહ્મ થઈ શકે છે. અથ કેન બ્રહ્માત્વ ક્રિયતે ઇત્યનયા ત્રયયા વિદ્યેતિ હ વરુયાત. સત્પથમાં વેદોના પૂર્ણ જ્ઞાન વિવિધ વિદ્યાથી જ મનુષ્ય બ્રહ્માના પદને યોગ થાય છે. વ્યાકરણ શાસ્ત્રમાં કેટલાક સ્તરોએ એવા એવા ઉલ્લેખ છે જેનાથી પ્રતીત થાય છે કે વેદનું અધ્યયન અધ્યાપન પણ સ્ત્રીઓનું કાર્યક્ષેત્ર હતું. જુઓ, મહાભારતમાં લખ્યું છે, ઉત્પેત્યા ધીયપે અશ્યા ઉપાધ્યાયા ઉપાધ્યાયા. જેમની પાસે આવીને કન્યાઓ વેદનો એક ભાગ તથા વેદાંગોનું અધ્યયન કરે તે ઉપાધ્યાયી અથવા ઉપાધ્યાયા કહેવાય છે. મનુએ પણ ઉપાધ્યાયના લક્ષણો આ જ બતાવ્યા છે. એક દેશ તુ વેદાંગાન્યપિ વા પુનઃ યો અધ્યાપતિ મૃત્યર્થમ ઉપાધ્યાય સ ઉચ્યતે. જે વેદોનો એક ભાગ તથા વેદાંગોને ભણાવે છે તેને ઉપાધ્યાય કહેવામાં આવે છે. વરી જુઓ, આચાર્યાદણત્વમ ચ. આ સૂત્ર પર સિદ્ધાંત કૌમુદીમાં કહેવામાં આવ્યું છે કે આચાર્યસ્ય સ્ત્રી આચાર્યાની ઉયોગ ઇત્યેવ આચાર્ય સ્વયં વ્યાખ્યાયિતિ. જે સ્ત્રી વેદો પર પ્રવચન કરનારી છે તેને આચાર્ય કહે છે. આચાર્યના લક્ષણો મનુએ આ પ્રકારે બતાવ્યા છે. ઉપનિયતુ ય શિષ્યમ વેદ મધ્યાપયેદ દ્રિજ સંકલ્પ સરહસ્યમ ચ તસ્માચાર્ય પ્રચક્ષતે. જે શિષ્ય યજ્ઞોપવિત સંસ્કાર કરીને કલ્પ સહિત અને રહસ્ય સહિત વેદ ભણાવે છે તેને આચાર્ય કહે છે. સ્વર્ગીય મહામોહોપાધ્યાય શિવદત્ત શર્માએ સિદ્ધાંત કૌમુદીનું સંપાદન કરતી વખતે આ સંબંધમાં મહત્વપૂર્ણ ટિપ્પણી આપતા લખ્યું છે કે આથી સ્ત્રીઓનો વેદ ભણવાનો અધિકાર વિદિત થાય છે. ઉપર જણાવેલા પ્રમાણો જોયા પછી વાચકો વિચાર કરે કે સ્ત્રીઓને ગાયત્રીનો અધિકાર નથી એમ કહેવું કેટલું ઉચિત છે. સ્ત્રીઓને શું વેદનો અધિકાર નથી? ગાયત્રી મંત્રોનો સ્ત્રીઓને અધિકાર છે કે નથી એ કોઈ સ્વતંત્ર પ્રશ્ન નથી. એવો જુદો વિધિ નિષેધ છે જ નહીં કે સ્ત્રીઓએ ગાયત્રીનો જપ કરવો કે નહીં. એ પ્રશ્ન એ માટે ઉઠાવવામાં આવ્યો છે કે કહેવાય છે કે સ્ત્રીઓને વેદનો અધિકાર નથી કેમ કે ગાયત્રી પણ વેદ મંત્ર છે. તેથી બીજા મંત્રોની માફક એનું ઉચ્ચારણ કરવાનો અધિકાર પણ સ્ત્રીઓને હોવો જોઈએ. સ્ત્રીઓને વેદ અધિકારી ન થવાનો પ્રતિબંધ વેદોમાં નથી. એવા કેટલાય મંત્રોમાં છે જેનું સ્ત્રીઓ દ્વારા જ ઉચ્ચારણ થાય છે. એ મંત્રોમાં સ્ત્રીલિંગની ક્રિયાઓ છે જેથી સ્પષ્ટ થાય છે કે સ્ત્રીઓ મારફત જ એ પ્રયોગો થવા જોઈએ. જુઓ, ઉદસવ સૂર્યો અગાધ ઉદયમ મામેકો ભગઃ અહમ તદ્રિદ્ર બલા પદી મમય સાક્ષી વિશ્વાસ સહી અહમ કેતુરહમ મૂર્ધા હું મુગ્રા વિવાચની મમેદ નુકૃતમ પાતઃ સેહ નાયા ઉપ ચરે ચ મમ પુત્ર સ્વરૂપ્ય મે દુહિતા વિરાટ ઉતહમસ્મિ સમ જયા પત્યો મે શ્લોક ઉત્તમ. ઋગ્વેદ, સૂર્યોદયની સાથે સાથે મારું સૌભાગ્ય વધે, હું પતિદેવને પ્રાપ્ત કરું, વિરોધીઓને પરાજિત કરનારી અને સહનશીલ બનું, હું તેજસ્વીની અને પ્રભાવશાળી વક્તા બનું, પતિદેવ મારી ઈચ્છા જ્ઞાન અને કર્મને અનુકૂળ કાર્યો કરે, મારા પુત્ર અંદરના અને બહારના શત્રુઓનો નાશ કરે, મારી પુત્રીઓ પોતાના સદગુણોને લીધે પ્રકાશવાન થાય, હું મારા કાર્યોથી પતિદેવના યશને ઉજ્જવળ બનાવું. ત્રંબકમ યજામહે સુગંધિમ પતિવૈદનમ ઉર્વારુકમિવ બંદનાદિતૌ મુક્ષ્યે મામાત. અમે કુમારિકાઓ ઉત્તમ પતિ પ્રાપ્ત કરાવનારા પરમાત્માનું સ્મરણ કરીને યજ્ઞ કરીએ, જે અમને પિતૃકુલથી તો અલગ પાડે પરંતુ પતિકુલથી કદી વિયોગ ન કરાવે. આશા શાંતમ સૌમનસમ પ્રજામ સૌભાગ્યમ રહીમ અગ્નિરનુ વ્રતા ભૂત્વા સન્નહો સુકૃતાયકમ. અથર્વવેદ વધુ કહે છે, હું યજ્ઞાદિ શુભ અનુષ્ઠાનો કરવા માટે શુભ વસ્ત્રો પહેરું છું, સદા સૌભાગ્ય આનંદ ધન તથા સંતાનની કામના કરતી સદા પ્રસન્ન રહીશ. વેદો પવિત્રસી વેદસે તવા વેદો મે વિંદ વિદે ધરુતવંત કુલા નૈનમ રક્ષસ્ય શોપશમ સહસ્ત્રીણમ વેદો વાજમ દદાતુ મે વેદો વીર દદત્તે મે. આપ વેદ છો, બધા શ્રેષ્ઠ ગુણો અને ઐશ્વર્ય આપનારા છો, જ્ઞાન લાભને માટે તમને સારી રીતે પ્રાપ્ત કરું. વેદ મને તેજસ્વી કુળને ઉત્તમ બનાવનારું અને ઐશ્વર્ય વધારવાનું જ્ઞાન આપો. વેદ મને શ્રેષ્ઠ વીર સંતાનો આપો. વિવાહને સમયે વર વધુ બંને એક સાથે મંત્રોચ્ચારણ કરે છે, સમજંતુ વિશ્વદેવા સમાશો હૃદયાની નૌ સમાતિશ્વા સંધાતા સમુદ્રષ્ટિ દધાતુ નૌ. બધા વિદ્વાન લોકો એ જાણી લોકે અમારે બંનેને હૃદયો પાણીની જેમ પરસ્પર પ્રેમપૂર્વક મળી રહ્યા છે. વિશ્વનિયંતા પરમાત્મા તથા વિદુષી દેવીઓ અમારા બંનેના પ્રેમને સ્થિર બનાવવામાં મદદ કરો. સ્ત્રીઓએ વેદ મંત્રનું ઉચ્ચારણ કર્યાના અસંખ્ય ઉદાહરણો મોજૂદ છે. સતપથ બ્રાહ્મણમાં પત્ની દ્વારા યજુર્વેદના મંત્ર પષ્ટ્ર મંતસ્ત્વા શેમ આ મંત્રનું પત્ની દ્વારા ઉચ્ચારણ કરાવવાનું વિધાન છે. સતપથના માં સ્ત્રીઓ દ્વારા યજુર્વેદના મંત્રો બોલવાનો આદેશ છે. તૈતરીય સંહિતાના સુપ્રજ સરસ્વતી વયમ આદિ મંત્રો સ્ત્રીને મુખે બોલવાનો આદેશ છે. અશ્વલાયન ગૃહસૂત્ર પાણી ગૃહાદિ ગ્રહિયામાં પણ આ પ્રકારે યજમાનની ગેરહાજરીમાં તેની પત્ની પુત્ર અથવા કન્યાને યજ્ઞ કરવાનો આદેશ છે. કાઠક ગૃહસૂત્ર તેમજ સ્ત્રીઓને માટે વેદ અધ્યયન મંત્રોચ્ચારણ તેમજ વૈદિક કર્મકાંડ કરવાનું પ્રતિપાદન છે. લોકાક્ષી ગૃહસૂત્રની 25મી કાંડિકામાં પણ એવા જ પ્રમાણો છે. પારસ્પર ગૃહસૂત્ર મુજબ વિવાહ વખતે કન્યા લાજા હોમના મંત્રો પોતે બોલે છે. સૂર્ય દર્શનના સમયે પણ તે યજુર્વેદના મંત્ર તચ્ચ ચક્ષુર્દેવ હિતહનું પોતે જ ઉચ્ચારણ કરે છે. વિવાહ વખતે સમજનન જજન કરતી વખતે વરવધુ બંને સાથે સાથે એયનો સમજ જયતિ એ ઋગ્વેદ 48મો મંત્ર બોલે છે. ટાડીય બ્રાહ્મણ સ્ત્રીઓને વીણા લઈને સામવેદનું ગાન કરવાનો આદેશ છે તથા સ્ત્રીઓને કલશ ઉપાડીને વેદગાન કરતાં કરતાં પરિક્રમા કરવાનું વિધાન છે. ઐતરીય નિષદમાં કુમારી ગંધર્વ ગૃહતાનું ઉપાખ્યાન છે, જેમાં કન્યાના યજ્ઞ અને વેદાધિકારનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. કાત્યાયન સ્તોત્ર તથા આદિમાં એવા સ્પષ્ટ આદેશ છે કે અમુક વેદ મંત્રનું ઉચ્ચારણ સ્ત્રીઓએ કરવું. લાત્યાયન શૌત સૂત્રમાં પત્ની માટે સર્વર સામવેદના મંત્રોમાં ગાયનનું વિધાન છે. સાંખ્યન કૌત સૂત્રમાં તથા અશ્વલાયન શૌત સૂત્રમાં આ જ પ્રકારના વેદ મંત્રોચ્ચારણના આદેશ છે. મંત્ર બ્રાહ્મણના દ્વારા વેદ મંત્રના ઉચ્ચારણની આજ્ઞા છે. નીચેના મંત્રોમાં વધુને વેદ પરાયણ થવાને માટે કેટલો સુંદર આદેશ આપવામાં આવ્યો છે. બ્રહ્મપરઃ યુજ્યતામ બ્રહ્મપૂર્વ બ્રહ્માંડના તત્વો મધ્યતો બ્રહ્મા સવર્તઃ અનાવ્ય વ્યાધામ દેવપુરામ પ્રબદ્ધ શિવા સ્વનોના પતિલોકે વિરાજ અથર્વવે. હે વધુ, તારી આગળ પાછળ મધ્યમાં તથા અંતે સર્વત્ર વેદ વિષયક જ્ઞાન રહે. વેદ જ્ઞાનને પ્રાપ્ત કરીને તે મુજબ તું તારું જીવન બનાવ. મંગલમય સુખદાયિની અને સ્વસ્થ થઈને પતિના ઘરમાં વિરાજ અને પોતાના સદ્ગુણોથી પ્રકાશવાન થા. કુલાઈનો ધરુણવતી પુરંધી શ્યોમે સિદ્ધ સદને પૃથ્વીયાહા અભિત્વા રુદ્રા વસ્વો વસ્વો ગુણાંતુ ઈર્મા બ્રહ્મા પીપીહી સૌભાગાય અશીવતાધ્વર્ય સાદાયત વિહિત્વા. હે સ્ત્રી, તું કુલવતી ઘી આદિ પૌષ્ટિક પદાર્થોના ઉચિત ઉપયોગ કરનારી તેજસ્વીની બુદ્ધિમતી સત્કર્મ કરનારી થઈને સુખપૂર્વક રહે. તું એવી ગુણવતી અને વિદુષી થા કે રુદ્ર અને વસુ પણ તારી પ્રશંસા કરે. સૌભાગ્યની પ્રાપ્તિ માટે આ વેદ મંત્રોના અમૃતનું વારંવાર ઉત્તમ પ્રકારે પાન કર. વિદ્વાનો તને શિક્ષણ આપીને આ પ્રકારની ઉચ્ચ સ્થિતિ પર પ્રતિષ્ઠા કરે. એ તો બધા જાણે છે કે વેદ મંત્રો વગર યજ્ઞો થતો નથી અને યજ્ઞમાં પતિ પત્ની ઉભયને સંમિલિત રહેવું આવશ્યક છે. શ્રી રામચંદ્રે સીતાની ગેરહાજરીમાં સોનાની પ્રતિમા રાખીને યજ્ઞ કર્યો હતો. બ્રહ્માજીને પણ સાવિત્રીની ગેરહાજરીમાં બીજી પત્નીની વરણી કરવી પડી હતી, કેમકે યજ્ઞની પૂર્તિને માટે પત્નીની હાજરી હોવી જોઈએ. જો સ્ત્રી યજ્ઞ કરતી હોય તો એને વેદ અધિકાર નથી એવી વાત કેમ જ થઈ શકે? જુઓ, યજ્ઞો વા એષ યો અપ્યપશનિક, અર્થાત પત્ની વગર યજ્ઞ થઈ શકતો નથી. અથો અર્ધો વા એશ આત્માનો યત પત્ની તૈતરીય ઉપનિષદ, પત્ની પતિની અર્ધાંગિની છે તેથી એના વિનાનો યજ્ઞ અપૂર્ણ છે. યા દામ્યતિ સમનાસા સુનોત આત ધાવત દેવાસો નિત્યાયી સીરા. ઋગ્વેદ, હે વિદ્વાનો, જે પતિ પત્ની એકચિત થઈને યજ્ઞ કરે છે અને ઈશ્વરની ઉપાસના કરે છે તે સદા સુખી રહે છે. વિદ્વા તત્સત્ર મ્યુના અવશ્યવ યદત ગવ્યંતા પ્રાજના સમૂહસી. ઋગ્વેદ, હે પરમાત્માન, તારે નિમિત્તે જ યજમાનો પત્ની સાથે યજ્ઞ કરે છે એ લોકોને તું સર્વત્ર પ્રાપ્તિ કરાવે છે, તેથી તે એક સાથે મળીને યજ્ઞ કરે છે. અગ્નિહોત્રસ્ય સુષા સંજોપાશમેવ ઉચ્ચ કાર્ય પતન્યા પ્રતિદિનમ બલિકર્મ ચ નિત્યકમ. સ્મૃતિરત્ન, પત્ની પ્રતિદિન અગ્નિહોત્ર સંધ્યા ઉપાસના બલિ વૈશ્વદેવ આદિ નિત્ય કર્મ કરે. જો પુરુષ ન હોય તો સ્ત્રીને એકલીને પણ યજ્ઞ કરવાનો અધિકાર છે. જુઓ, હોમે કર્તારઃ સ્વસ્યા સંભવમ પત્ન્યાદયઃ. હોમ કરવામાં પહેલું સ્વયં યજમાનનું સ્થાન છે, તે ન હોય તો પત્ની પુત્ર આદિએ તે કરવો. પત્ની કુમાર પત્ની વા શિષ્યો વા અપી યથાક્રમશઃ પૂર્વ પૂર્વસ્ય આભાવે વિદ્રાદ્યાદુત્તરોત્તરઃ. યજમાનઃ પ્રધાનઃ સ્યાત પત્ની પુત્રસ્ય કનકા ઋત્વિક શિષ્યો ગુરુન ભ્રાતા ભાગિનેય સુતા પતિ. બે શ્લોકોનો ભાવાર્થ એવો છે કે જો યજમાન હવનને કારણે કંઈક કારણસર ગેરહાજર હોય તો એની પત્ની પુત્ર કન્યા શિષ્ય ગુરુ ભાણેજ કે જમાઈ આદિએ તે કરી લેવો. આહાર પ્યુત મસ્ત્રીણામ અધિકારમ તુ વૈદિકે યથોવર્ષી યમી ચૈવ સચ્ચાનાધાશ્ય તથા પરાહા. શ્રેષ્ઠ સ્ત્રીઓને વેદનું અધ્યયન તથા વૈદિક કર્મકાંડ કરવાનો અધિકાર છે, જેમ ઉર્વશી યમી સચી આદિ ઋષિકાઓએ પ્રાપ્ત કર્યો હતો. અગ્નિહોત્રસ્ય શુશ્રુષા સંધ્યોપાસનમેવ ચ. આ શ્લોકમાં સ્ત્રીઓના યજ્ઞોપવિત અને સંયોપાસનાનું પ્રત્યક્ષ વિધાન છે. યા સ્ત્રી ભરવા વ્યુક્તાપી સગાચારે સંયુક્તા શુભા સાચ મંત્રાન પ્રગૃહણાતુ સ ભત્રીમ તનુ તદનુ જ્ઞય. ઉત્તમ આચરણવાળી વિધવા સ્ત્રીએ વેદ મંત્રો ગ્રહણ કરવા અને સજવા સ્ત્રીએ પોતાના પતિની અનુમતિથી મંત્રોને ગ્રહણ કરવા. યયાધિકાર શ્રોતેષુ યે સીતા કર્મ સુશ્રુત એવાનું મંત્રસ્વ બ્રહ્માણ બ્રહ્માવાદિતામ. જેવી રીતે સ્ત્રીઓને વેદોના કર્મનો અધિકાર છે તેવો જ બ્રહ્મવિદ્યા પ્રાપ્ત કરવાનો પણ તેમને અધિકાર છે. કાત્યાયની ચ મૈત્રેયી ગાર્ગી વાચક નવી તથા એક મહિયા વિદુ બ્રહ્મ તસ્માત સ્ત્રી બ્રહ્મવિદ ભવેતુ, જેમ કાત્યાયની, મૈત્રેયી, વાચકનવી, ગાર્ગી આદિ સ્ત્રીઓ બ્રહ્મ વેદ અને ઈશ્વરને જાણનારી હતી તેવી જ બધી સ્ત્રીઓએ બનવું જોઈએ. વાલ્મીકિ રામાયણમાં કૌશલ્યા, કૈકેયી, સીતા, તારા આદિ નારીઓ દ્વારા વેદ મંત્રનું ઉચ્ચારણ, અગ્નિહોત્ર, સંધ્યા ઉપાસનાનું વર્ણન આવે છે. સંધ્યાકાલે મનઃ શ્યામા ધ્રુવ ગમેશ્યતિ જાનકી નદી ચેમામ શુભ કલામ સાધ્યાર્થે વર્ણી નો. સંધ્યાકાળના સમયે સીતા આ ઉત્તમ જળવાળી નદીના તટ પર સંધ્યા કરવા માટે અવશ્ય આવશે. વૈદેહો શોક સંતપ્તા ઉતાસનું મુષ્ય ગામ, ત્યારે શોક સંતપ સીતાજીએ હવન કર્યો. તદા સુમંત્રમ મંત્રાજ્ઞા કૈકઈ પ્રત્યાવાચ, ત્યારે વેદ મંત્રોને જાણવાવાળી કૈકઈએ સુમંત્રને કહ્યું, સા ક્ષૌમવસના હુષ્ટા નિત્યમ વ્રતપરાયણા અગ્નિમ જુહોતિ સ્મ તદા મંત્ર વિકૃતક મંગલા. વેદ મંત્રોને જાણનારી વ્રતપરાયણ પ્રસન્નમુખ સુવેશી કૌશલ્યા મંગલપૂર્વક અગ્નિહોત્ર કરી રહી હતી. તતઃ સ્વસત્યયન કૃત્વા યંત્રવિદિદમ વિજયી ક્ષીણી, ત્યારે મંત્રોને જાણનારી તારાએ પોતાના પતિ વાલીના વિજય માટે સ્વસ્તિ વચનના મંત્રનો પાઠ કરીને અંતઃપુરમાં પ્રવેશ કર્યો. ગાયત્રી મંત્રના અધિકારના સંબંધમાં તો ઋષિઓએ બીજા પણ સ્પષ્ટ શબ્દોમાં ઉલ્લેખ કર્યો છે. નીચેના બે સ્મૃતિ પ્રમાણે જુઓ. આમાં સ્ત્રીઓને માટે ગાયત્રીની ઉપાસનાનું વિધાન કરવામાં આવ્યું છે. પુરા કલ્પેશુ નારીણામ ભોગૈ જૌવંધ નભિષ્યત અધ્યાપનમ ચ વેદાનામ સાવિત્રી વાચનમ તથા. પ્રાચીન સમયમાં સ્ત્રીઓને મોજીબંધન, વેદોનો અભ્યાસ તથા ગાયત્રીનો ઉપદેશ ઈષ્ટ હતો. મનસા ભરતું રભિચારે ચિરાત્રમ યાવક ક્ષોરોદનમ ભુજાનાદ શયિત ઉદ્ધર્વમ ત્રિરાવાદ્યુ નિમગ્નાયા સાવિત્રિયસ્ત સતેન શિરોભિઃ જુહાયાત પુતા ભવતીતિ વિજ્ઞાયતે. વારિષ્ઠ સ્મૃતિમાં જો સ્ત્રીના મનમાં પતિ પ્રત્યે દુર્ભાવ આવે તો એ પાપનું પ્રાયશ્ચિત કરવા સાથે 108 મંત્ર ગાયત્રીના જપ કરવાથી તે પવિત્ર થઈ જાય છે. આઠ આટલા પ્રમાણો છતાં પણ એવું કહેવાય કે સ્ત્રીઓને ગાયત્રીનો અધિકાર નથી તો તેને દુરાગ્રહ અથવા કુસંસ્કાર જ માનવો જોઈએ.